સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1883ના શ્રાવણ સુધી તૃતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાને ઉતારે મેળીની ઓસરી ઉપર ગાદી તકિયા બિછાવીને ઉત્તરાદે મુખારવિંદે બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈ બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનનો ભક્ત હોય ને તે જ્ઞાન વૈરાયુક્ત હોય ને વિચારને બળે કરીને પોતાને બંધન કરી એવી જે માયિક પદાર્થમાં પ્રીતિ તેને ટાળી નાખી હોય તો પણ એ ભક્તને જ્યાં સુધી નિર્વિકલ્પ સમાધિ થાય નહીં ત્યાં સુધી બાધિતાની વૃત્તિ રહી જાય છે. તેણે કરીને વિચારમાં એમ રહે છે, જે રખે મારે મા બાપ સ્ત્રી છોકરા દ્રવ્ય કુટુંબ દેહ ગેહ એમની વિશે પ્રીતિ રહી ગઈ હોય નહીં એમ બીતો રહે છે. જેમ કોઈક શૂરવીર પુરુષ હોય તેણે પોતાના સર્વે શત્રુ મારી નાખ્યા હોય તો પણ તે મરેલા શત્રુ થકી પણ ક્યારેક બી જાય છે તથા સ્વપ્નમાં તે શત્રુને દેખે ત્યારે બી જાય છે, તેમ તે જ્ઞાની ભક્તને પણ જે જે પદાર્થ અંતરમાંથી જૂઠું કરી નાખ્યું છે ને તેમાંથી પ્રીતિ તોડી નાખી છે તો પણ બાધિતાની વૃત્તિએ કરીને અંતરમાં માયિક પદાર્થના બંધન થકી બીક લાગે છે અથવા ધન કલત્રાદિક પદાર્થની કોઈક સમયે સ્મૃતિ થઈ આવે છે ત્યારે મનમાં બી જવાય છે, જે રખે મને બંધન કરે. એવી રીતે જે પદાર્થ અંતરમાંથી અસત્ય કરી નાખ્યા તે પદાર્થની સ્મૃતિ થઈ આવે તેને બાધિતાની વૃત્તિ કહીએ. તે બાધિતાની વૃત્તિ જ્યારે નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે નાશ થાય છે. ને એ પુરુષને ખાધા પીધાની તથા દિવસ રાત્રિની તથા સુખ દુઃખની કશી ખબર રહેતી નથી અને જ્યારે એ નિર્વિકલ્પ સમાધિમાંથી બહાર નીસરે ને સવિકલ્પ સમાધિમાં વર્તે ત્યારે તો બાધિતાની વૃત્તિ રહે ખરી. માટે હરિભક્તને તાવ આવે અથવા દેહ પડવાનો સમય થાય ત્યારે બાધિતાની વૃત્તિને યોગ્ય કરીને ભગવાન વિના બીજા પદાર્થની પણ ક્યારેક સ્મૃતિ થઈ આવે અને તે સમયમાં જે બોલાય તે પણ ભરેલા જેવું બોલાય અને ઓય બાપ ઓય માં એવા વચન પણ બોલાય ત્યારે જે આ બાધિતાની વૃત્તિના મર્મને ન સમજતો હોય તેના હૃદયમાં તે હરિભક્તનો અવગુણ આવી જાય છે. આ ભગવાનનો ભક્ત કહેવાતો હતો ને અંતકાળે આમ કેમ બરલે છે એવો જે અવગુણ લેવાય છે તે બાધિતાની વૃત્તિનો મર્મ જાણ્યા વિના લેવાય છે. અને આ સંસારમાં કેટલાક પાપી મનુષ્ય હોય ને તે અંત સમયે બોલતા ચાલતા ખબરદાર થકા દેહને મેલે છે અથવા કોઈક સિપાય ને રજપૂત હોય ને તેને શરીરમાં ઘા વાગે એટલે ખબરદાર થકા ને બોલતા ચાલતા મરી જાય છે. માટે ભગવાનથી વિમુખ હોય ને તે ખબરદાર થકો દેહ મૂકે તો પણ શું તેનું કલ્યાણ થાય છે? તેનો તો નરકમાં જ નિવાસ થાય છે. અને ભગવાનનો ભક્ત હોય તે ભગવાનનું નામ સ્મરણ કરતો થકો દેહ મૂકે અથવા બાધિતાની વૃત્તિને યોગ્ય કરીને બેશુદ્ધ થઈને દેહ મૂકે તો પણ એ ભગવાનનો ભક્ત ભગવાનના ચરણારવિંદને જ પામે છે. બહુ અદ્ભુત વાત મહારાજે આ વચનમાં કીધી. બહુ સમજાય જેવી વાત છે કે ભગવાનનો ભક્ત જ્ઞાન વૈરાયુક્ત છે, વિચારના બળે કરીને બધું જ ખોટું કરી નાખ્યું છે અને માયિક પદાર્થ માત્રમાંથી પ્રીતિ ટાળી નાખી છે તો પણ ભક્તને જ્યાં સુધી નિર્વિકલ્પ સમાધિ ન થાય ત્યાં સુધી બાધ્યતાની વૃત્તિ રહી જાય છે. ભક્તો, આ વચનામૃત બે રીતે સમાસ કરે એમ છે. એક તો બાધ્યતાની વૃત્તિના ભેદને જાણે તો ભગવાનના ભક્ત પ્રત્યે ભગવાનના સંત પ્રત્યે દિવ્ય ભાવ રહે છે, એક બાજુનો સમાસ. બીજી બાજુ બાધ્યતાની વૃત્તિને જ્યારે ભક્ત સમજે છે ત્યારે પોતે ખુદની જાતને પણ ન્યૂન સમજતો નથી કે જેને કારણે મોક્ષમાં અવરોધ ઉભો નથી થતો. નહીંતર કેવો ભક્ત છે? જ્ઞાન અને વૈરાગ્યુક્ત છે. જો આમ જ પછી કોઈક લાભ હોય તેને ઉઠાવી દેવો, એ સમજી રાખું. આ ભક્ત કેવો છે? તો કે જ્ઞાન અને વૈરાગ્ય સંપૂર્ણ છે એવો એક ભક્ત છે. પરંતુ બાધિતાની વૃત્તિ એટલે એની સ્થિતિ હકીકત જુદી છે અને ઉપલગ જુદી જણાય છે, આનું નામ બાધિતાની વૃત્તિ. અંદર પેકિંગ જોરદાર છે, અંદર માલ જોરદાર છે, પણ પેકિંગ નબળું છે કે જેને કારણે ઘણી ફેરી ગ્રાહકને એ ગમે નહીં. બાધિતાની વૃત્તિમાં આવું કંઈક થાય છે. માલ જોરદાર છે, જ્ઞાન વૈરાગ સભર ભક્ત છે, પણ પેકિંગ નબળું છે. કેવું નબળું? તો મહારાજ કે અંત સમો આવે ત્યારે ક્યારેક બાધિતાની વૃત્તિને અવલંબને કરીને ઓય માય ઓય બાપ એવા શબ્દો પણ નીકળી જાય. શું કામ? તો કે જ્યારે અંત સમો આવ્યો હોય અને એ વખતે ભગવાનનો ભક્ત દેહ છે ત્યાં સુધી દેહના ભાવ રહે, દેહના ભાવ મહારાજ કે રજોગુણ અને તમોગુણ રૂપી વર્તતા હોય, એ વખતે રજોગુણ અને તમોગુણ વર્તતો હોય તો એ ભક્તથી આવું બોલાઈ જાય છે. એટલે પેકિંગ નબળું. ભગવાનનો ભક્ત તો ભગવાનના ભજન કરતા થકા દેહ મૂકે અને ભગવાનને સંભાળતો થકો મૂકવો જોઈએ. સ્વામિનારાયણ 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 બોલતો હોવો જોઈએ. પણ એવું ક્યારે બને? તો કે સત્વગુણ વર્તતો હોય તો બને. પણ સત્વગુણની એ વખતે રજોગુણ અને તમોગુણ જો પ્રવેશ કરે તો એને પોતાને શું બોલે એનું અનુસંધાન હોતું નથી. અને એ ગમે તેટલું હોય માય હોય બાપ બોલતો હોય તોય પણ એ બાહ્ય જ છે, એના અંતરમાં લેશ માત્ર એનો વિક્ષેપ હોતો નથી. પણ આ વાતને સામાન્ય જીવ સમજી ન શકે અને મતલબે ભગવાનના ભક્તનો ખરેખર સંતનો અભાવ આવે. ઘણી ફેરી ભક્તો ભગવાનના સંત કે ભગવાનના ખરેખર ભક્ત બહુ અલૌકિક સ્થિતિમાં વર્તતા હોય છે. એકવાર વડતાલમાં મોટો ઉત્સવ હોય અને કેટલાક સંતોને લઈ ગુણાતીતાનંદ સ્વામી વડતાલ ઉત્સવ કરવા જતા, 50-60 સંતો આરે હોય, કેટલા હરિભક્તો સાથે હોય, એમાં ચાલતા ચાલતા બગડ પહોંચ્યા. હું તમને એ બતાવું છું કે ભગવાનના ભક્તની સ્થિતિ હકીકત કેવી હોય છે ને દેખાતી કેવી હોય છે. બગડી ગયા, એમાં આત્માનંદ સ્વામી બીમાર થયા, ચાલી શકે એવી સ્થિતિ રહી નહીં. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ સંતોને કીધું કે સંતો સ્વામી બીમાર થયા છે, વડતાલ સુધી પહોંચશે નહીં, માટે કોઈક સંતો સ્વામીની સેવામાં રહો. પણ કોઈનું મન માન્યું નહીં, કારણ કે વડતાલમાં મોટો ઉત્સવ હતો અને બે આચાર્ય મહારાજ ભેળા થવાના હતા, બીજા દેશાંતરોના ભક્તો આવવાના હતા, એટલે બધાના હૃદયમાં ઉમંગ હતો. એટલે કોઈ સંતોએ હા પાડી નહીં, નાય ન પાડી પણ કોઈ હાય ન પાડી, એમને રહી ગયું મધ્યભાગમાં. ફરીવાર સ્વામી કીધું તોય હા ન પાડી. સ્વામી કહે કે આત્માનંદ સ્વામીની સેવામાં કોઈ જો રહે ને તેના 10 જન્મની કસર ટાળી નાખું કે કોઈ કોઈ હા ન પાડે. ક્યારેક ભક્તો માણસ છે ને તક ગુમાવી દેતો હોય છે. સ્વામી કહે આજ આત્માનંદ સ્વામીની સેવામાં રહેના 100 જન્મની કસર ટાળી નાખું તોય કોઈ હા ન પાડે. વધતા વધતા સ્વામી 1000 લાખ જન્મ, અને પછી સ્વામી એવું બોલ્યા કે આત્માનંદ સ્વામીની સેવામાં જ રહે તેનો અનંત જન્મોની કસર ટાળી નાખું અને તોય કોઈથી હા ન પડી. ખબર નહીં આમ ઘટના કેમ ઘટી, કોઈ હા ન પાડી. અને એ વખતે એ સંઘમાં શિવલાલ શેઠ હતા, એણે બે હાથ જોડ્યા, સ્વામીની કહે સ્વામી તમે જો આજ્ઞા કરો તો હું રહું, મારથી જો રહેવાય તો હું ગ્રહસ્થ છું, સ્વામીની સેવા કરી શકું. અને એ વખતે ગુણાતીતાનંદ સ્વામી કે રહી શકો વાંધો નહીં, તો હું રહીશ, તમે તાર બધાએ જાઓ તમે. અને શિવલાલ શેઠ સેવામાં રોકાણા. અને સ્વામી કેવા બીમાર, જો એની વિશે દિવ્ય ભાવ ન હોય તો સેવા થાય નહીં. અંત સમો નજીક આવ્યો, સ્વામી બીમાર બહુ થયા અને જાડા પેશા પથારીમ થાય. આ 900 શેઠ, તે વખતે જેમની પાસે 900,000 રૂપિયા હતા. ભક્તો જ્યારે ભગવાનને ભગવાનના સંત કે ભગવાનના ભક્તનો મહિમા સમજાય ત્યારે દુનિયાવી પદાર્થ અને દુનિયાવી સંપત્તિના કેપ હેઠા ઉતરી જાય. જ્યાં સુધી બરાબર યાદ રાખીએ, જ્યાં સુધી ભગવાનના આચાર્ય મહારાજ ભગવાનના એકાંતિક સંત કે ભગવાનના એકાંતિક ભક્તની પાસે સંપત્તિનો લેશ માત્ર ગર્વ રહેતો હોય ત્યાં સુધી સમજુ કે હજી મને વાત સમજ્યામાં જ નથી આવી. આ દુનિયાની સંપત્તિ ભગવાન ને ભગવાનના સંત અને ભક્તની પાછળ કઈ હેસિયતમાં હોય? એ 900 શેઠ, પરંતુ લેશ માત્ર ને સંપત્તિનું ગુમાન આડું ન આવ્યું. આત્માનંદ સ્વામી એના એના જે કપડાં ખરાબ થયા હોય જાડા પેશાબવાળા, એને શિવલાલ શેઠ ધોવે, સાફ કરે. અને એમ કરતાં કરતાં 15 દાડા થયા. બાધિતાની વૃત્તિનો ભેદ તમને બતાવું. ઉપલક્ષ સ્થિતિ કેવી, જાડા પેશાબ થાય એની ખબર ન રહે. પણ એક દાડો પ્રભાત સમયે શિવલાલ શેઠ સ્વામીની સેવામાં હતા ત્યારે સ્વામી કહે, શિવલાલ હું તારા પર રાજી થયો છું. ડબલ રાજી પમેળ્યો, ગુણાતીતાનંદ સ્વામીનો થયો તો હવે આત્માનંદ સ્વામીનો. શિવલાલ હું તારા પર રાજી છું, માગ તારે શું જોઈએ. શિવલાલ શેઠ કે, સ્વામી તમે રાજી થયા એટલે મારે બધું આવી ગયું, કાંઈ જોતું નથી. કે સ્વામી કે, નહીં શિવલાલ આજ હું તારા પર રાજી થયું, તું માગ. આજ તું માગ તો મારા માટે આ દુનિયાનું શું, પણ અનંત કરોડો બ્રહ્માંડનું કોઈ પદાર્થ એવું નથી હું તને ન આપી શકું. અનંત કરોડો બ્રહ્માંડમાં એવું કોઈ પદાર્થ નથી હું તને ન આપી શકું, માગ શિવલાલ. વિચાર કરો, એક બાજુ જાડા પેશાબ જતા રે પથારીમાં, એક બાજુ જાડા પેશાબ જતા રે, અને બીજી બાજુ એમ કહે અનંત કરોડો બ્રહ્માંડમાં એવું કોઈ પદાર્થ નથી તું આજ માગ એનું તને આપી ન શકું. આ નામ બાધ્યતા નિવૃત્તિ. પોતાની વ્યક્તિગત સ્થિતિ અલગ છે, બાહ્ય સ્થિતિ અલગ દેખાય. શિવલાલ શેઠ કે, ના સ્વામી મારે કાંઈ નથી જોતું. સ્વામી બહુ આગ્રહ રાખ્યો. અને ત્યારે શિવલાલ કહે, પણ સ્વામી હું માગું તો તમે આપશો જ ખરા ને. સ્વામી કહે, શિવલાલ શું બોલે છે તું આજે, આજ મારા માટે કોઈ અશક્ય નથી, માગ શું જોઈએ, પણ સ્વામી આપશો ને. ત્રણ ફેરી કીધું. સ્વામી કે, આપીશ માગ. અને એ વખતે શિવલાલ શેઠ કે, સ્વામી તો આજ તમને મારા તેડવા આવવાના છે, સ્વામી મારા પર કૃપા કરજો. આપ આ લોકમાંથી વિદાય લીધા પછી 6 મહિને મને મહારાજના ધામમાં તેડી જજો. સ્વામી કે, શિવલાલ બીજું કાંઈ કમાય. સ્વામી આપ જો રાજી થયા હોય તો આજ આપો. અને આત્માનંદ સ્વામી કીધું, જા તારો સંકલ્પ પૂરો થશે. 28 વર્ષની ઉંમર શિવલાલ શેઠની સ્વામી આશીર્વાદ આપ્યો. 6 મહિનાની અંદર હું મહારાજને લંતન તેડવા આવીશ. અને સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે કે શિવલાલ શેઠને ભગવાન સ્વામિનારાયણને સાથે લાવી આત્માનંદ સ્વામી ધામમાં તેડી ગયા. આ બાધિતાની વૃત્તિ. આ વાતને ન સમજે, આ વાતને ન સમજે. અને કોઈ કે માનો આત્માનંદ સ્વામીની મોટપ કીધો હોય કે આત્માનંદ સ્વામી બહુ મોટા સાધુ છે ને, વચન સિદ્ધ પુરુષ છે, આવો મહિમા કીધો હોય અને દર્શન કરવા આવ્યો હોય અને પથારીમાં જાડા પેશાબ જોઈ જાય ત્યારે દિશા શું થાય, હે એ દિશા શું થાય. એટલે કે બાધિતાની વૃત્તિને ન સમજનારો ભગવાનના સંત કે ભક્તનો અવગુણ લે છે એ વાતને સમજી શકતો નથી. મહારાજ કે, એવી રીતે કદાચ દેહ છૂટી જાય, માનો કે આત્માનંદ સમયે તો સામર્થ્ય જણાવી ન જણાવ દેહ છૂટી જાય તોય પણ મહારાજ કે, મારા ભક્ત જે કોઈ છે એનો અંત સમો કદી બગડતો નથી, એનું સ્વયં તેડવા આવું છું. મારા જનને જરૂર મારે આવવું, બિરુદ્ધ મારું બદલે નહીં એમ સર્વ જનને જણાવું. મહારાજ કે, બધાને તમે જાહેર કરજો મારો જે થશે એને અંત સમય હું તેડવા આવીશ. એટલે અન્ય ભક્ત કોઈ હોય અને બાધિતાની વૃત્તિને અવલંબને કરીને આ પરિસ્થિતિમાં વર્તતો હોય તોય પણ એમાંથી દિવ્ય ભાવ ન ટળે એનો ઉપાય. જેતપુરમાં મોટા સ્વામી હતા. સ્વામી એકાદશી આગલે દાડે ટીકડી જો ન લે તો સ્વામી હિસ્ટોરી આવી જાય, ટીકડી લેવી જ પડે. બાધિતાની વૃત્તિ તમને બતાવે, ટીકડી લેવી જ પડે. એક સ્વામીની સેવામાં હતા, પણ એ સ્વામીને તાવ આવ્યો. 4-5 દિવસ આમ જરાક આગળ પાછળ થઈ જાય, સેવામાં રેગ્યુલર ન આવી શકે. એક દાડો મોટા સ્વામી પૂછ્યું કે, કેમ હમણાં સેવામાં થોડાક આગળ પાછળ થઈ જાઓ છો? ત્યારે હાથ જોડીને કે, સ્વામી તાવ આવે છે ને 4-5 દિવસથી. એટલે સ્વામીની બાજુમાં મેવાનો પેલો વાટક્યો ભર્યો હતો. સ્વામી કે, પેલો મેવો લાવો. મેવો મંગાવ્યો અને સ્વામી એને હાથમાં આપતા કે, તાવ આવે ને દુનિયાને જાઓ તમને નહીં આવા સ્થિતિ તાવ. અને એને પ્રસાદ આપીને તાવ ગયો એ ગયો, હજી નથી આવ્યો. બીજાને મેવાની પ્રસાદી આપીને તાવ ટળાવી નાખીને પોતે ઈષ્ટ જઈને ટીકડી લે. અમે જીવ બીજા હલવાય ન જાય, હે? એટલે મહારાજ કે, બાધિતાની વૃત્તિના મર્મને ન સમજે તો ભગવાનના ભક્ત કે ભગવાનના સંત કદી ઓળખાય નહીં, કદી ઓળખાય નહીં. હવે બહારની બાધ્યતાની વૃત્તિની વાત થઈ, અંદર પણ પોતાની બાધ્યતાની વૃત્તિને સમજવી જોઈએ. જ્ઞાન વૈરાગ્ય કરીને પોતે તમામ વિષયને ખોટા કરી નાખ્યા હોય, કોઈ જગ્યાએ પ્રીતિ ન હોય, તોય પણ ક્યારેક સ્મૃતિ બની આવે. ભગવાનના ખરેખરા સંતો હોય, ખરેખરા ભક્તો હોય, એને જગતને હાવ ખોટું કરી નાખ્યું હોય, હાવ ખોટું કરી નાખ્યું હોય. જગતમાં લેશ માત્ર પ્રીતિ હોય નહીં, પરંતુ તેમ છતાંય ક્યારેક ગુણને અવલંબને કરી અને પૂર્વની સ્મૃતિ બની આવે છે. કંઈક પૂર્વે જોયું હોય, કંઈક જાણ્યું હોય, એની સ્મૃતિ બની આવે છે. સારું હોય ને ક્યારેક ખરાબ પણ હોય, એની સ્મૃતિ બની આવે છે. એ અંદર ખેંચાતો નથી, બરાબર યાદ રાખજો, સ્મૃતિ બની આવે છે. અને જ્યાં સ્મૃતિ થાય તો પોતાના હૃદયમાં ડર લાગવા માંડે છે કે રખેન મને આ પદાર્થમાં રાગ છે. મહારાજ કે એને સમજી રાખવું જોઈએ, મને રાગ નથી, આ તો કેવળ સ્મૃતિ છે, મને રાગ નથી, આમાં મને આશક્તિ નથી. આ વાત પોતે પણ સમજી રાખી જોઈએ. જો ન સમજે શું થાય ખબર? એવી સ્મૃતિને અવલંબન કરીને પોતે ગ્લાનિ પામી જાય કે હો, મેં સંસાર છોડ્યો, મેં આ કર્યું, આટલું ભજન કર્યું, અંતોય વાસના ટળતી નથી. વાસના ઓલરેડી હોય નહીં, સ્મૃતિ હોય. સ્મૃતિ અને વાસના બંનેમાં બહુ ફરક છે. સ્મૃતિ છે ને, સ્મૃતિ યત કિંચિત સ્મૃતિ, એ તો 3-4 વર્ષ જૂની ડાંગર હોય, એને ડાંગરને ચોખા અલગ કરીને રાંધેન તો ખાવામ કામ લાગે, પણ ડાંગરને વાવેન તો ઉગે નહીં. અન્નમ સ્મૃતિ, જન્મ મરણ લેવડાવે એવી વાત હોય નહીં, પરંતુ તેમ છતાંય સ્મૃતિને અવલંબન કરી અને પોતાને ગ્લાની રહે. ઘણી ફેરી ભક્તો આ વાતને નહીં સમજવાથી, બહુ સારા ભક્તો હોય, બહુ સારા સંતો હોય, મહારાજની બધી આજ્ઞા પાળતા હોય, ભજને ખૂબ કરતા હોય અને પરમાત્મા એના પર રાજી હોય, મોટા મોટા સંતો રાજી હોય, પૂજ્યપાદ આચાર્ય મારે રાજી હોય, મોટા મોટા ભક્તોય રાજી હોય, પણ પોતે આ વાતને ન સમજતો હોય, તો એને જ્યારે સ્મૃતિ બની આવે છે, એના અવલંબને કરીને પોતાની જાતને બહુ જ ન્યૂન સમજે અને સતત ગ્લાની રહે. જે ગ્લાનીને અવલંબને કરી એને આવો અદ્ભુત સત્સંગ જે પ્રાપ્ત થયો છે, આવો અદ્ભુત જે એને યોગ પ્રાપ્ત થયો છે, યોગનું પણ એને સુખ ન આવે બાધ્યતાની વૃત્તિ કરીને. એટલે ભક્તે પોતાની બાધ્યતાની વૃત્તિને પણ સમજી રાખવી જોઈએ કે મને જે સંકલ્પ થાય છે એ સ્મૃતિરૂપ છે કે વાસનારૂપ છે. હા, વાસનારૂપ સંકલ્પ હોય તો જરૂર ગ્લાની થવી જોઈએ અને ટાળવા સંપૂર્ણ પ્રયાસ કરીને ટાળવો જોઈએ. બાકી સ્મૃતિરૂપ જે સંકલ્પ છે, દાખલા તરીકે કોઈ સાધુ હોય, એ પૂર્વે ખેતી કરતા હોય કોઈ, અથવા તો હીરાનું કામ કરતા, અથવા બીજી ત્રીજી નોકરી કરતા, અથવા તો ભણતા હોય, અને પ્રસંગોપાત વાત નીકળે એટલે તરત એ પોતે ભણ્યા હોય તે યાદ આવે, હું આમામ ભણતો હતો, ખેતી કરતો તે યાદ આવે, હું આમામ ખેતી કરતો હતો, બીજો ધંધો બિઝનેસ કરતો એ યાદ આવે, હું આમામ ધંધો કરતો હતો, અને એવી સ્મૃતિ એને બની આવે. અને ક્યારેક સ્વપ્નમાં આવી જાય, ક્યારેક સ્વપ્નમાં આવી જાય, અને આ વાતને ન સમજે તો મનમાં શું થાય, હજી મને વાસના ટળી નથી. પણ મહારાજ કે વાસના નથી, બાધિતાની વૃત્તિ છે. માટે મુમુક્ષે પોતે પોતાની બાધિતાની વૃત્તિ અને સામી વ્યક્તિની બાધિતાની વૃત્તિ બંનેને સમજી રાખવા જોઈએ, તો કોઈ દાડો તકલીફ થાય નહીં, કોઈ દાડોનું મન શુષ્ક થાય નહીં, કોઈ દાડો ભગવાનના ખરેખરા સંત કે ભક્ત એની બાજુને અભાવ પ્રગટ થાય નહીં. બાધિતાની વૃત્તિ કેવી છે? તો મહારાજ કે ક્યારે કોઈ યુદ્ધમાં ગયો હોય અને યુદ્ધની અંદર દુશ્મનને તમામને કતલે આમ બોલાવી દીધી હોય, તમામને મારી નાખ્યા હોય, એક પણ જીવતો ન હોય, પરંતુ એ શૂરવીર ભક્ત એ મર્દા પડેની વચ્ચે હાલ્યો જાય ને તોય એને ડર લાગે, રખેનામાં કોઈ જીવતો હશે, રખેનામાં કોઈ જીવતો હશે, એમ એ ભક્તને ડર લાગે, એ શૂરવીરને ડર લાગે છે. એમ ભગવાનના ભક્તે પણ કતલે આમ બોલાવી દીધી છે માયાની, કામ ક્રોધ લોભ સ્વાદ સ્નેહ માન આદિકને ભાંગીને ભૂકો કરી નાખ્યો છે, પરંતુ એવી કોઈ ઘટના ઘટે ત્યારે મનમાં એને સંકલ્પ થાય છે, રખે રખે ને મને વાસના હશે. પણ મહારાજ કે એને વાસના નથી, કેવળ બાધિતાની વૃત્તિ કરી અને એવું બની આવે છે. મહારાજ અહીંયા બે વાત સમજાયા પછી હવે મહારાજ આગળ વધી રહ્યા છે. અને તે જ દિવસ સંધ્યા સમયે સમજાણી બાધ્યતાની વૃત્તિ તો સારું, શ્રીજી મહારાજ પોતાના ઉતારામાં મેળીની ઓસરીએ બિરાજમાન હતા અને સરો શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા વરણ બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મોટેરા પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, આ દેહને વિશે જીવ રહ્યો છે તે એક ઠેકાણે કેવી રીતે રહ્યો છે ને સર્વ દેહમાં કેવી રીતે વ્યાપી રહ્યો છે તે કહો. પછી જેને જેવું ભાષ્યું તેણે તેવું કહ્યું, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું કોઈથી સમાધાન થયું નહીં. આ તમે હાવ બધા મૌન બેસી ગયા, તે કંટાળો એટલે બેઠા છો કે હરખો આવે એટલે બેઠા છે? નહીતર માણસ છે ને બે રીતે રોતો હોય છે, બે રીતે હસતો હોય છે, બે રીતે મૌન ગ્રહણ કરી લેતો હોય છે. અતિ સુખી થાય ને તોય હસતો હોય, અને અતિ દુઃખી થઈ જાય હાવ ભાંગી પડે ને તો હસતો હોય છે પાગલ બનીને. બે રીતે રોતો હોય, અતિ દુઃખ થયું હોય તો રડતો હોય, અતિ આનંદ થાય તો પણ રડતો હોય છે. બે રીતે મૌન ગ્રહણ કરતો હોય છે. કોઈ વસ્તુ અતિ ગમી જાય અને યોગ્ય જ લાગે તો પણ મૌન ગ્રહણ કરી લે કે આમાં આપણે કઈ બોલાય જવું નથી, બધું બરાબર જ છે. અને ક્યારેક કોઈ વસ્તુ ન જ ગમે બિલકુલ તોય મૌન ગ્રહણ કરી લે કે આમાં આપણે કઈ કહેવું નથી. એટલે તમે કેમ મૌન ગ્રહણ કર્યું છે? નથી ગમતું એટલે ગમે છે એટલે તો સારું, નતરી શિબિર પૂરી થાય પછી કહે સ્વામી આ બધું શું હતું, અમારે કઠણાઈ આડ દાડા સુધી દાખલો કર્યો તો સમજ્યા નહીં. બહુ અદભુત મહારાજે અહીંયા પ્રશ્ન ઉઠાવ્યો છે. ખુદ મહારાજે પ્રશ્ન કર્યો કે આ દેહની વિશે જીવ રહ્યો છે તે એક ઠેકાણે કેવી રીતે રહ્યો છે અને સર્વ દેહની અંદર વ્યાપીને કેવી રીતે રહ્યો છે. પછી જેને જેવું ભાષ્યું તેણે તેવું કહ્યું, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું કોઈથી સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેમ દેહની વિશે અન્નાદિક રસનો વિકાર વીર્ય છે તેમ પંચમહાભૂતના વિકારરૂપ એવું એક હૃદયને વિશે માંસનું ચક્ર છે તેની વિશે જીવ રહ્યો છે. તે જેમ ચિથરાનો કાંકડો હોય તેને તેલે પલાળીને અગ્નિએ સળગાયો હોય તેમ જીવ છે તે માંસના ચક્ર સંગાથે વળગીને રહ્યો છે. અને વળી જેમ લોઢાનો ખીલો હોય તેને વિશે અગ્નિ વ્યાપી રહ્યો હોય તેમ માંસના ચક્રને વિશે જીવ જે તે વિશેષ સત્તાએ કરીને વ્યાપી રહ્યો છે અને સામાન્ય સત્તાએ કરીને બધા દેહને વિશે વ્યાપી રહ્યો છે. માટે જે જે ઠેકાણે દેહમાં દુઃખ થાય છે તે સર્વે દુઃખ જીવને જ છે, પણ દેહના સુખ દુઃખ થકી એ જીવ જુદો ન કહેવાય. અને કોઈક એમ કહે છે, જે જીવ તો પ્રકાશમાન છે અને માંસનું ચક્ર અને દેહ તો પ્રકાશ રહિત છે, તે બેને એકબીજામાં મળ્યા કેમ કહેવાય? તો એનો ઉત્તર એમ છે, જેમ તેલ કોળિયું ને વાંટ તેના સંબંધ વિના એકલો અગ્નિનો જ્યોતિ આકાશને વિશે અધર પદ્ધર રહેતો નથી, તેમ પંચભૂતના વિકારરૂપ એવું જે માંસનું ચક્ર તેના સંબંધ વિના એકલો જીવ રહેતો નથી, અને જેમ કોડિયા થકી તેલ થકી અને વાટ થકી અગ્નિ જુદો છે તે કોડિયાને ભાંગવે કરીને અગ્નિનો નાશ થતો નથી, તે માંસના ચક્રને વિશે ને દેહને વિશે જીવ વ્યાપી રહ્યો છે, તો પણ દેહને મરવે કરીને જીવ મરતો નથી. અને દેહ ભળ્યો સુખ દુઃખને તો પામે ખરો, પણ દેહના જીવો એ જીવનો નાશવંત સ્વભાવ નથી. એવી રીતે જીવ અવિનાશી છે ને પ્રકાશરૂપ છે અને દેહને વિશે વ્યાપક છે. અને જેમ મંદિરને વિશે એક સ્થળમાં દીવો મૂક્યો હોય તે દીવાના અગ્નિની જ્યોતિ વિશેષ કરીને તો વાટને વિશે વ્યાપી રહી છે અને સામાન્યપણે કરીને તો બધા ઘરને વિશે વ્યાપી રહી છે, તેમ જીવાત્મા છે તે પણ વિશેષ કરીને તો પંચમહાભૂતના વિકારરૂપ જે માંસનું ચક્ર તેની વિશે વ્યાપી રહ્યો છે અને સામાન્યપણે કરીને તો બધા દેહમાં વ્યાપી રહ્યો છે. એવી રીતે આ દેહની વિશે જીવ રહે છે અને એ જીવની વિશે પરમેશ્વર પણ સાક્ષી રૂપે કરીને રહે છે. બહુ અદભુત પ્રશ્ન મહારાજ પૂછ્યો કે આ જીવાત્મા દેહની વિશે રહ્યો છે તે એક ઠેકાણે કેવી રીતે રહ્યો છે અને સર્વે દેહની વિશે કેવી રીતે રહ્યો છે? કોઈ પરમહંસોથી ઉત્તર થયો નહીં. પછી ખુદ મહારાજ ઉત્તર કર્યો. મહારાજ કે સાંભળો, આ દેહના એક એક અંગની અંદર જીવાત્મા વ્યાપીને રહેલો છે અને જીવાત્માની સામર્થ્ય વતે જ દેહની અંદર સામર્થ્ય જણાય છે, જે કાંઈ ચૈતન્યપણું દેહની અંદર જણાય છે એ આત્માના સંબંધને અવલંબને કરીને જ છે. સારંગ કાર્યાણીના ચોથા વચનમૃતમાં આવો કંઈક પ્રશ્ન છે કે મહારાજ, આ દેહની અંદર જીવે રહ્યો છે અને સાક્ષી રહ્યા છે, તો જીવનું જાણપણું કેટલું છે અને સાક્ષીનું જાણપણું કેટલું છે? પછી મહારાજ એની અંદર બહુ અદ્ભુત રીતે આમ ટન મારીને એવી સુંદર વાત સમજાવી છે. મહારાજ કહે કે બુદ્ધિ જે છે, બુદ્ધિ ત્યાંથી મહારાજ પ્રારંભ કર્યો. મહારાજ કે બુદ્ધિ છે એ નખથી શિખા પર્યંત વ્યાપીને રહેલી છે, અને બુદ્ધિ એક કાળ વચ્છીન બધું જાણે છે, એક કાળ વચ્છીન બુદ્ધિ બધું જ જાણે છે. અને મહારાજ કે એ બુદ્ધિની અંદર જીવ વ્યાપીને રહ્યો છે, બુદ્ધિ આખા શરીરની અંદર વ્યાપીને રહી છે અને બુદ્ધિની અંદર જીવ વ્યાપીને રહેલો છે, અને જીવને વિશે પરમાત્મા વ્યાપીને રહેલા છે. માટે મહારાજ કે બુદ્ધિનું જાણપણું કહેવાથી, જીવનું જાણપણું કહેવાથી, બુદ્ધિનું જાણપણું કહેવાનું અને સાક્ષીના જાણપણે કરી અને જીવનું જાણપણું કહેવાનું. જોકે આમ સીધા શબ્દો સમજાય એમ નથી, પણ મહારાજ એ જે વાત કરી એ વાત અને આ વાત બહુ મળતી જુલતી છે. મારાનો કહેવાનો મતલબ કે આ દેહની અંદર જે ક્રિયા બની રહી છે એમાં વધારે વિશેષ કરી અને બુદ્ધિ કામ કરતી હોય એવું લાગે છે, અને હકીકત મેનેજમેન્ટ એ બધું બુદ્ધિ જ કરે છે. એક કાળ વચ્છીન જો તમે આમ ડાબા પગમાં કોઈ છીટકો ભરે અને એ જ વખતે જમણા પગમાં પણ ભરે, તો એમ નથી કે પહેલાં ડાબા પગની ખબર પડી, અડધો કલાક થઈને પછી જમણા પગની ખબર પડી. એ જ સેકન્ડે સમજે, એ સેકન્ડે બંનેનો અનુભવ થાય છે કે મને ડાબા પગમાં છીટકો ભર્યો અને જમણા પગમાં પણ ભર્યો. બુદ્ધિ બહુ તીવ્ર છે, તીક્ષ્ણ છે. એટલે આ દેહની અંદર તમામ સામર્થ્ય બુદ્ધિ વતે જ જણાય છે. પણ મહારાજ કે જીવના જાણપણે કરીને બુદ્ધિનું જાણપણું છે. માને બુદ્ધિની અંદર એ સામર્થ્ય જણાય, એક કાળ વચ્છીને બધું જાણવાની એ સામર્થ્ય હકીકત બુદ્ધિની નથી, જીવ વતે બુદ્ધિ સામર્થ્યવાન છે. સમજાય, જીવ વતે બુદ્ધિ સામર્થ્યવાન છે. એ દેહની અંદર જો જીવ ન હોય તો બુદ્ધિનું કશું ચાલે નહીં. જીવ વતે બુદ્ધિ સામર્થ્યવાન છે, ગમે એટલી સામર્થ્ય જણાતી હોય, પણ જીવના અવલંબન કરીને બુદ્ધિ બધું કાર્ય કરે છે. માટે બુદ્ધિ કરતા જીવ શ્રેષ્ઠ સાબિત થયો. જીવ જ નખથી શિખા પર્યંત બધું જાણે છે, ત્રણે દેહની અંદર વ્યાપીને રહેલો છે, નખથી શિખા પર્યંત બધું કાર્ય કરે છે. પણ મહારાજ એ વચનમૃતમાં તો કમાલ કરી નાખી. મહારાજ કે સાંભળો, જીવની મહત્તા આપતા અટકજો, કારણ કે જીવ જે બધું જાણે છે એ પણ પરમેશ્વરના જાણપણાને લઈને જીવ બધું જાણે છે. માને જીવની જે સામર્થ્ય જણાય છે એ પણ ભગવાનની સામર્થ્ય વતે જણાય છે, નહીં કે જીવની કોઈ પ્રાઇવેટ સામર્થ્ય છે. મહારાજે મધ્યના 31માં વચનામૃતમાં કીધું, મહારાજ કે વિરાટની અંદર બધું હતું, ઇન્દ્રિયો હતા, અંતસ્કરણ હતું, અરે ખુદ એનો જીવ પણ અંદર હતો, પણ જ્યાં સુધી પુરુષોત્તમ વાસુદેવ નારાયણ અંદર પ્રવેશ ન કર્યો, માને પોતાની સામર્થ્ય ન મૂકી, ત્યાં સુધી વિરાટ હલવાય સમર્થ ન થયો. બોલો, આ વિરાટ આખી સૃષ્ટિનું સર્જન કરવા જે સમર્થ છે એ વિરાટ પુરુષોત્તમ નારાયણની સામર્થ્ય વિના હલવાય સમર્થ ન થયો. અને ખરેખર પરમાત્માની સામર્થ્ય વિના જીવ હલવાય સમર્થ નથી, હલવાય પણ સમર્થ નથી. જો ને ઘણા નથી કહેતા, મને સ્વપ્ન આવ્યું, બહુ બહાર નીકળવા મહેનત કરી પણ નીકળવાનું જ નથી, કોણ રોકી રાખ્યો? હે, પરમાત્માની સામર્થ્ય. એટલે મહારાજ કે જીવ જાગ્રત સ્વપ્નમાં કે સુષુપ્તિમાં પોતાની મેળે જઈ શકતો નથી. એટલે કહેવાનો મતલબ, આખીર તો બધી સામર્થ્ય પરમાત્માની જ છે, પરમાત્માની સામર્થ્ય વતે જ બધું બની રહ્યું છે. અહીંયા પ્રથમ જીવની સામર્થ્ય સામે દ્રષ્ટિ મારે નખાવી છે. મહારાજ કે એક જગ્યાએ કેમ રહ્યો છે, અનેક જગ્યાએ કેમ રહ્યો છે, કોઈથી ઉત્તર ન થયો. ત્યારે મહારાજ સુંદર દ્રષ્ટાંતો આપીને સમજાવ્યું. મહારાજ કે સાંભળો, જીવ છે ને વિશેષ કરીને હૃદયની અંદર એક માણસનું ચક્ર છે, એની અંદર વિશેષ સતાય કરી રહ્યો છે, અને બીજી જગ્યાએ નખથી શિખા પર્યંત સામાન્ય સતાય કરી રહ્યો છે. કેવી રીતે? તો મહારાજ કે જેમ કાકડો હોય, કાકડો કાકડામાં ખબર પડે, ઓછી ખબર પડે, પેલા મશીનો હતા ને જૂના જમાનામાં, ઉપડે નહીં ને હવારના પરમાં ટાઢા થઈ જાય, પછી કાકડો કરે ને એ કાકડો, મહારાજ કે કાકડો હોય એને અગ્નિ આપવામાં આવે ત્યારે કાકડાની અંદર જે તેજ જણાય એટલું બીજી જગ્યાએ એનું અજવાળું જરૂર થાય, પણ એવું તેજ બધે જણાય નહીં. કેટલી અદ્ભુત વાત મહારાજ બતાવી. મહારાજ કે જેમ કાકડો હોય, ચિથરાનો કાકડો હોય, તેને તેલે પલાળીને અગ્નિએ સળગાયો તેમ જીવ છે તે માંસના ચક્ર સંગાથી વળગી રહ્યો છે. જેમ ચિથરું વીંટાયેલું છે અને એની અંદર કાકડો તેલમાં બોળી અને અગ્નિ આપે તો વિશેષ કરીને એની અંદર જ અગ્નિનો પ્રવેશ, અન્ય તમામ જગ્યાએ અગ્નિ જણાય છે પરંતુ કાકડાની જગ્યાએ દેખાય એટલી દેખાતી નથી. અગ્નિ એ કાકડાની માહી છે, એ માંસના ચક્રની માહી જીવ રહ્યો છે. કેવી રીતે વ્યાપી રહેલો છે? તો કે મહારાજ કે લોખંડનો જેમ ટુકડો અને એમાં જેમ અગ્નિ વ્યાપે છે એમ દેહની અંદર માંસનું ચક્ર અને માંસના ચક્રની વિશે જીવ વ્યાપી રહેલો છે. એનાથી મહારાજે એક સુંદર દ્રષ્ટાંત આપ્યું. મહારાજ કહે કે જેમ દીવો હોય એ દીવો એમને ન થાય, સવારે જે દ્રષ્ટાંત આપ્યું એ જ અત્યારે ફરી વાર આપ્યું. મહારાજ કે કોડિયું વાટ અને દિવેલ એના સંબંધથી દીપ પ્રગટ થાય છે, એના અવલંબનથી દીપ પ્રગટ થાય છે. પરંતુ મહારાજ કે કદાચ કોઈ કોડિયાને ભાંગી નાખે તોય કાંઈ અગ્નિ નાશ નથી પામતો, દેખાતો બંધ થાય બાકી નાશ પામતો નથી. એટલે મહારાજનો કહેવાનો મતલબ કે કદાચ કોઈ એમ કહેશે કે માંસના ચક્રને વિશે જીવ વિશેષ કરીને વ્યાપી રહેલો છે તો માંસના ચક્રનો કોઈ નાશ કરી નાખે તો જીવનો નાશ થઈ જાય? તો મહારાજ એવું કહેવા માગે જીવનો નાશ થતો નથી. જેમ પેલા કોડિયાને તોડી નાખે તોય પણ અગ્નિનો નાશ થતો નથી, પરંતુ અગ્નિને જો પ્રજ્વલિત કરવો હોય તો પ્રજ્વલિત કરવા માટે કોડિયું વાટ દીવાની અતિ આવશ્યકતા છે, એના વિના અગ્નિ અધર પદ્ધર રહી શકતો નથી. એમ જીવની જે સામર્થ્ય છે એને પ્રદર્શિત કરવા માટે મહારાજ કે કોડિયારૂપી દેહ અને માંસના ચક્રની જરૂર આવશ્યકતા છે, દેહ વિના ક્યારેય પણ જીવ કશું કરવા સમર્થ થતો નથી, અને દેહના સંબંધ વિના જીવ રહી પણ શકતો નથી, પરંતુ દેહ કદાચ પડી જાય તો જીવનો નાશ પણ થતો નથી. ભક્તો એક વાત બહુ સૂક્ષ્મ સમજજો, જીવ વિના દેહ નથી રહી શકતો, સમજાય? જીવ વિના દેહ રહી શકતો નથી. આ શરીર ગમે એટલું સરસ હોય પરંતુ આમાંથી જીવ બહાર નીકળી જાય, ગમે એટલું સરસ નખમાં રોગ ન હોય પણ એટેક આવી ગયું પૂરું થઈ ગયું અને જીવ બહાર નીકળી જાય પછી એને કોઈ મનમાં વિચાર કરે કે આપણે 35 કલાક રાખી મૂકી તો રખાતો અને રાખે તો ગંધાઈ જાય, અંદર જીવડા પડી જાય. એનો એ દેહ માણસો ઘણી ફેરી 5-5, 10-10 વર્ષ સુધી બીમાર રહ્યા હોય પણ માય જીવ બેઠો છે એટલે જીવડું બીવડું કાંઈ આડું આવતું નથી. દેહનો સંબંધ છે, દેહનો સંબંધ છે કોને? જીવાત્માને. ત્યાં સુધી જીવાત્મા કાર્ય કરી શકે છે અને જીવાત્માનો સંબંધ દેહને છે ત્યાં સુધી દેહ પણ કાર્ય કરવા સમર્થ થાય છે. એટલે બીમાર હોવા છતાંય જીવ અંદર હોય ત્યાં સુધી દેહને કાંઈ થતું નથી, પણ દેહ બહાર, દેહમાંથી આત્મા બહાર નીકળી જાય પછી રખાતો નથી. જો કે તમે પછી સાયન્સમાં આગળ જાઓ, અમેરિકામાં ઇંગ્લેન્ડમાં 8-8 દાડા રાખે છે, રીંગણા ભરી નથી રાખતા આપણે ફ્રીજમાં, એમ રાખે બિચારાને, કારણ કે રજા વિના કોઈ હળગાવવાનો આવે. ભક્તો હું ઘણી ફેરી કહું છું ને આજે કહું છું, કોઈને મોહ હોય કે આપણે અમેરિકા જવું છે કે ઇંગ્લેન્ડ જવું છે, જો મનાય તો મોહ રાખ્યા જેવા દેશ નથી. જે કાંઈ છે ભારતમાં છે, ભારતમાં છે એવું દુનિયામાં ક્યાંય નથી. અને કદાચ તમને કોઈ એમ કે અમારે 1 લાખ રૂપિયાનો પગાર છે, ત્યાં 1.5 લાખનો પગાર છે એટલે મોહ થાય, ઓહો મહિના 1.5 લાખ, પણ પછી ખર્ચો પૂછો કે ખર્ચો કેટલો, તો એમ કે 1.25 લાખ, તો પછી 1.5 લાખમાં કેમ પૂરું થાય 1.25 લાખ ખર્ચો? તો કે હું પછી જોબ પર જાઉં, મારું ઘરવાળું જાય, બે જોબ પર જાય ને ત્યારે રોટલા ભેળા થાય, એ દિશા વિદેશની છે, ન્યા ગયા જેવું નથી. અને ભક્તો સંસ્કારનું તો નામ નથી, સિવાય કે જેને સાધુનો સંબંધ થઈ ગયો અને સાધુઅરે હેત થયું ભગવાન ઓળખાણા, એટલામાં સંસ્કારના બીજ જોવા મળે છે, બાકી તો વાત જ આવે દો તમે. ન્યા કાંઈ એમ નથી કે અમારા માં છે ને અમારા બાપ છે, મારી એની સેવા કરવી જોઈએ. માં માની જગ્યાએ, બાપ બાપની જગ્યાએ, એની વાત જાવ દે, નથી કરવી આપણે, જાઓ દો. અહીંયા મહારાજ બહુ સરસ વાત કરે છે. મહારાજ કહે છે કે દેહ છે એ જીવ વિના રહી નથી શકતો. જો જીવથી દેહ અલગ થાય તો દેહ ગંધાઈ જાય છે, ફૂટી જાય, તૂટી જાય, અને ન થવા જેવી એની સ્થિતિ થાય છે. પણ દેહની જ થાય છે એમ નહીં, એના કરતાં સૂક્ષ્મ પોઈન્ટ તો એ છે, જેમ દેહ જીવ વિના નથી રહી શકતો એમ જીવ પણ દેહ વિના નથી રહી શકતો. આ જીવાત્મા દેહથી બહાર નીકળે એ જ ક્ષણે, એ જ ક્ષણે આંખનું મટકું મારે એટલી વારમાં એવો શબ્દ આપણાથી વાપરી ન શકાય. એના માટે કોઈ શબ્દ ન, એ જ ક્ષણે એને તરત પરમાત્મા બીજા દેહમાં મૂકી દે છે, એ જ ક્ષણે બીજા દેહમાં મૂકી દે છે. કારણ કે દેહ વિના જીવ રહી શકતો નથી. મહારાજે એવું કહેવા માગે છે, મહારાજ કહે કે જીવનું સામર્થ્ય કઈ રીતનું છે, તો કે આખા દેહની અંદર વ્યાપી રહેલો છે, પણ મૂળ તત્વમાં તો માણસનું જે ચક્ર હૃદયકાશ એની અંદર વિશેષ કરીને જીવ વ્યાપીને રહેલો છે. અને પછી બહુ સુંદર વાત મહારાજ કરી, મહારાજ કહે કે દેહનો સંબંધ હોવાને કારણે દેહના સુખ દુઃખ વેળો જીવ પણ સુખ દુઃખને પામે છે. ઓરિજિનલ એની સ્થિતિ તમે જુઓ તો જીવને માથે કાંઈ નથી, છેદાતો નથી, ભેદાતો નથી, કશું થતું નથી. પણ આ દેહ છે ને, દેહ એનો સંબંધ જીવને લાગુ પડ્યો. દેહમાં એક છે, જીવમાં એક છે, પણ બેને મૈત્રી થઈ ને, એટલે એના અવલંબને કરી અને પછી જીવને સહન કરવું પડે. કર્મ માત્ર દેહ વતે થાય છે, પણ એનું ફળ માત્ર જીવને ભોગવવું પડે છે, નહીં કે દેહને ભોગવવું પડે છે. સુખ દુઃખ જે થાય એ જીવને થાય છે, નહીં કે દેહને થાય. દેહને જો સુખ દુઃખ થતું હોય તો ઓલી છેલ્લે આગ મૂકે ને ત્યારે ક્યારેક તું ઉભો થઈને બોલે ને, એ ભાઈ સાહેબ ફળગાવીશ ને, બોલો કોઈ. દેહને સુખ દુઃખ થતું, સુખ દુઃખ માત્ર જીવને થાય છે. તો મનમાં એમ થાય પણ જીવ એવું કાર્ય શું કામ કર્યું, તો આ કુસંગી દેહ, આ દેહ શું છે, કુસંગનું સાક્ષાત સ્વરૂપ છે, એનો સંબંધ થયો કે જેને કારણે ઇન્દ્રિય અંતકરણ બાજુ ખેંચાય અને અયોગ્ય વિષયને ભોગવા અને એનું ફળ જીવને ભોગવવું પડે. અમુકનો સંગ જ ન કરાય, આ દેહનો સંગ કર્યા જેવું નથી. આજ પહેલી વાર ને છેલ્લી વાર મળ્યો તે રાખ્યા વિના છૂટક્યો નથી, પણ નિકી કરવું ફરી વાર તો આનો સંગ કરવો જ નથી. કાવું જ તમારે ફરી વાર આ સ્ટેજ ઉપર બેઠેલા બધા નિર્ધાર કરીને સાઈન કરી કરીને બેઠા છે કે ફરી વાર તો મારી નાખે તો ધક્કો નહીં ખાવો, હવે ફરી વાર ધક્કો ખાવો. આ બધું જોઈ લીધું, આખી દુનિયા જોઈ લીધી, ક્યાંય માલ અને માલ માત્ર મહારાજમાં છે, મહારાજને મૂકીને કોઈ જગ્યાએ માલ નથી. આવો તમને કોઈને સંકલ્પ કરો કે ફરી વાર આવવું જ નથી, કે આવવું જ. આમાં ધામમાં કેટલા જાવ એટલા ઉછી આંગળી કરો તો આપણે બધા સજાતીય જ બેઠા છીએ, સમદુખ્યા બેઠા છીએ, જન્મ મરણ લઈ લઈને થાકી ગયેલા નહીં. પણ આપણે કુસંગનો નિત્ય સંગ છે એટલે જરાક સાવધાન રહેવું પડશે. દેહ શું છે, કુસંગી છે, એનો સંબંધ આપણને નિત્ય છે, માટે સાવધાન તો રહેવું પડશે. બે સાવધાન રહીને તો આ તો કાંઈનું ક્યાંય નાખી દે. ઉડે દ્રષ્ટાંત આપે ખબર, રેઢિયારે ગાયની ભેળી એક ફીર બિચારી ગરધણી ગાય ભળી ગઈ, ધણમાં જતી જ, પણ રેઢિયાર ગાય કે ધણમાં કાંઈ વળશે ને, હાલની મારી ભેળીને સાહટી એમ પગ ગઈ. અને રેઢિયારને બધો ખ્યાલ હોય, સમજાય, એક બુકડો ભરે ને પછી ઊંચું માથું કરીને જોવે, પાછું કોઈ આવતું નથી ને, વળી બુકડો ભરે પછી ચારી બાજુ જોવે, અને ઓલી પહેલી ફીરી સાહટી ઉભાડ્યો અને મંડી પડી ઊંધું ઘાલીને, અને પેલો પટેલ આવ્યો ઓલી ઠેકડો મારીને ભાગી ગઈ, ઓલી તો ઠેકડો મારીને ભાગી ગઈ, અને પટેલના હાથમાં કોણ આવી ગઈ, આ ગરધણી ગાય, તે મારી બેન તોડી નાખી બિચારીને, અને પછી ડબ્બે પૂરી દીધી. પછી એના એના માલિકે 5-10 રૂપિયા દંડ થયો આપીને છોડાવી, ઘેરત લાવ્યો, બીજે દાડે ધણમાંય મોકલી, પણ ગળામાં ડેરો નાખીને મોકલી. ઓલી રેઢિયાર ગાય મળી પાછી, હાલ આવું આ સાહટીયામાં, ઓલી કે ભાઈ સાહેબ જિંદગી તૈયારી ન આવું. એક ફેરી આવી તો ગળામાં ડેરો આવ્યો, બીજી ફેરી આવ્યો દિશા શું થાય, તે આપણે આ દેહરૂપી ડેરો, સમજાય, આ માઇક દેહના સંબંધને કારણે, નતર જીવ પર ડેરો હોય, મહાન શુદ્ધ આત્મા અજો નિત્ય શાશ્વત નિરંશ પ્રકાશક સ્વચ્છેદ્યાદિ ગુણોગ્નેય જીવાત્મા વર્ણી સતમ. આવો મહાસમર્થ આત્મા પરંતુ દેહના સંબંધને અવલંબન કરી અને એને જન્મ મરણરૂપી ડેરો ડોકમાં આવીને પીડ્યો છે. હવે જો કાઢવો હોય તો લેશ માત્ર ગાફલાય ન રાખે તો નીકળે, બાકી કોઈ હિસાબે નીકળે એમ નથી. મહારાજ બહુ અદભુત વાત બતાવે છે. મહારાજ કહે કે જીવાત્મા છે દેહની અંદર વ્યાપીને રહેલો છે. જીવાત્મા છે અછેદ્ય છે અભેદ્ય છે અવિનાશી છે. દેહના જે ગુણ છે એ જીવમાં ક્યારે નથી આવતા અને જીવાત્માનો ગુણ દેહમાં ક્યારે નથી આવતા એમ મહારાજ સારંગપુરના 12મા વચનામૃતમાં કીધું. પણ જગતમાં કહેવત છે, ધોળિયાને કાળિયા ભેળો બાંધે ને વાન તો ન જ આવે પણ હાન તો આવે. દેહના ગુણ જીવમાં તો ન જ આવે પરંતુ નિત્ય સંબંધ રહે છે એટલે હાન આવી હું આ જન્મ મરણ. હવે એમાંથી બહાર નીકળવું હોય તો અખંડ અનુસંધાન રાખે તો મહારાજ કે બચી શકે, બહાર નીકળી શકે. મહારાજ બહુ અદભુત અદભુત વાતો અહીં બતાવે છે. મહારાજ કે જીવાત્મા જે છે તે મહા અલૌકિક છે. જીવનો નાશવંત સ્વભાવ નથી, દેહનો નાશવંત સ્વભાવ, જીવનો નાશવંત સ્વભાવ નથી. એવી રીતે જીવ અવિનાશી છે અને પ્રકાશરૂપ છે અને દેહની વિશે વ્યાપક છે. દેહમાં નખથી શિખા પર્યંત જીવાત્મા વ્યાપવા સમર્થ છે. પરંતુ તેમ છતાં એકોહમ બહુસ્યા પ્રજાએ એમ ન થઈ જાય એનું પણ ધ્યાન રાખવું. નખથી શિખા પર્યંત દેહ વ્યાપેલો હોવા છતાંય પણ જીવ જીવ છે, પરમાત્મા પરમાત્મા છે. પરમાત્માનો અંશ જીવ ક્યારેય નથી. જીવાત્મા પરમાત્માની સામર્થ્ય વતે કાર્ય કરી શકે છે પણ ભગવાન ભગવાન છે, જીવ જીવ છે, દેહ દેહ છે. ત્રણે તત્વ અલગ છે સમજવું. અને જેમ મંદિરને વિશે એક સ્થળમાં દીવો મૂક્યો હોય તે દીવાને અગ્નિની જ્યોતિ વિશેષ કરીને તો વાટને વિશે વ્યાપી રહી છે અને સામાન્યપણે કરીને તો બધાય ઘરને વિશે વ્યાપી રહી છે. તેમ જીવાત્મા છે તે પણ વિશેષ કરીને તો પંચમહાભૂતના વિકારરૂપ જે માંસનું ચક્ર તેની વિશે વ્યાપીને રહ્યો છે અને સામાન્યપણે કરીને તો બધા દેહમાં વ્યાપીને રહેલો છે. જે મહારાજ કે પેલું જે અગ્નિનું કોડિયું એની અંદર જે દીપ પ્રગટે છે એમાં વિશેષ કરીને અગ્નિ રહેલો છે અને બાકી બધી એનો પ્રકાશ તો સામાન્યપણે પથરાય છે. હૃદયને વિશે વિશેષ કરીને જીવ રહ્યો છે, બાકી સામાન્યપણે તો નખથી શિખા પર્યંત વ્યાપી રહેલો છે. એવી રીતે આ દેહની વિશે જીવ રહે છે અને એ જીવને વિશે પરમેશ્વર સાક્ષી રૂપે કરી રહે છે. સારંગપુરના 4થાને મહારાજ મેળવી દીધું. અત્યાર સુધી શેખ સુધી જીવની સત્તાની વાત કરી કે નખથી શિખા પર્યંત વ્યાપી રહેલો છે ને આવો છે ને તેવો છે ને, પણ છેવટે મહારાજે વાત કરી કરીને હું કીધું દેહની અંદર જીવ વ્યાપી રહેલો છે પણ એ જીવની અંદર પરમાત્મા સાક્ષી કરીને વ્યાપી રહેલા છે. સાક્ષી એટલે જીવાત્મા જે કાંઈ કર્મ કરે એ કર્મને જાણપણા રૂપે પરમાત્મા અખંડ પોતાના આત્માની અંદર વ્યાપીને રહેલા છે. ઇતિ વચનામૃતમ 4થું થયું.